એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આપણી આજની જ્ઞાન ગોષ્ઠીમાં.
સૌનું સ્વાગત છે. આજે આપણે રાત્રિના આકાશના સૌથી ભવ્ય અને કહેવાય ને રહસ્યમય પદાર્થો ગેલેક્સીઓ એટલે કે આપણી આકાશગંગાઓ જેવી રચનાઓની દુનિયામાં એક સફર કરવાના છીએ.
બરાબર. અને આ સફર માટે આપણા માર્ગદર્શક છે ડૉક્ટર ઓર ગ્રાઉરનું પુસ્તક ગેલેક્સીઝ. હવે કોઈને એમ થાય કે ભાઈ આટલા દૂરના તારાઓ ને ગેલેક્સીઓની વાતોથી આપણને શું લેવા દેવા?
હા, સવાલ તો થાય,
પણ વાત એમ છે કે આ ગેલેક્સીઓને સમજવી એટલે બ્રહ્માંડમાં આપણું પોતાનું સરનામું સમજવું, આપણી ઉત્પત્તિની કડીઓ જોડવી અને કદાચ આપણા ભવિષ્યની ઝલક પણ મેળવવી.
બિલકુલ સાચી વાત. ગેલેક્સીઓ ફક્ત દૂરના પ્રકાશના ટપકા નથી, એ તો છે ને બ્રહ્માંડની વિશાળ પ્રયોગશાળાઓ છે જ્યાં તારાઓ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. જ્યાં પદાર્થના મૂળભૂત નિયમો અને પેલું ડાર્ક મેટર જેવા અકળ રહસ્યો ખીલે છે. આ સમજ આપણને આપણી આસપાસની દુનિયા અને આપણા અસ્તિત્વ વિશે પણ એ ખબર છે ને એક નવી જ દ્રષ્ટિ આપે છે.
તો ચાલો આ બ્રહ્માંડીય વાર્તામાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ.
શરૂઆત કરીએ લેખક ડૉક્ટર ઓર ગ્રોરના પરિચયથી. તેઓ કોઈ સામાન્ય લેખક નથી, પણ યુકેની યુનિવર્સિટી ઓફ પોર્ટસમાઉથમાં એસ્ટ્રોફિઝિક્સના એસોસિએટ પ્રોફેસર છે. એટલે એમ કહી શકાય કે તેઓ આ ક્ષેત્રના સક્રિય સંશોધક છે.
હા, અને તેમનું સંશોધન પણ છે ને ખૂબ રોમાંચક વિષયો પર છે. સુપરનોવા એટલે કે પેલું ભયંકર વિસ્ફોટ સાથે મૃત્યુ પામતા તારાઓ, પછી ગુરુત્વાકર્ષણ લેન્સિંગ,
ઓ પેલું જેમાં પ્રકાશ વળી જાય છે એ,
હા એ જ, જ્યાં મોટી ગેલેક્સીઓનું ગુરુત્વાકર્ષણ પાછળથી આવતા પ્રકાશને વાળી દે જાણે એક કુદરતી લેન્સ હોય એમ, અને પછી બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી.
બાપરે.
તેઓ આ બધી ઘટનાઓનો ઉપયોગ એ માપવા માટે કરે છે કે બ્રહ્માંડ કેટલું ઝડપથી વિસ્તરી રહ્યું છે.
એટલે કે તેઓ માત્ર થિયરીની વાત નથી કરતા, પણ ખરેખર ડેટા અને અવલોકનો સાથે કામ કરી રહ્યા છે. પણ જે વાત તેમને ખાસ બનાવે છે ને તે એ છે કે આટલા જટિલ વિષયો પર કામ કરવા છતાં તેમની પાસે તેને સરળ અને રસપ્રદ રીતે સમજાવવાની અદ્ભુત ક્ષમતા છે.
અને આ જ કારણ છે કે તેમનું પુસ્તક ગેલેક્સીઝ આટલું મહત્વનું બને છે. તે એક નિષ્ણાતનું જ્ઞાન અને એક કુશળ વાર્તાકારની શૈલીનું મિશ્રણ છે. તે આપણને બ્રહ્માંડની આ ભવ્ય ગાથામાં હાથ પકડીને લઈ જાય છે, ભલે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી ન હોઈએ તો પણ.
સાચી વાત. તો આ પુસ્તક આપણને શું કહેવા માંગે છે? એનું મુખ્ય સૂર શું છે? મારા ખ્યાલથી મુખ્ય વાત એ છે કે આપણે ગેલેક્સીઓને તારાઓના શાંત સ્થિર સમૂહ તરીકે જોવાનું બંધ કરવું જોઈએ.
બરાબર.
તેમને બ્રહ્માંડના ધબકતા હૃદય તરીકે જુઓ, ગતિશીલ સતત બદલાતા એન્જિન જે બ્રહ્માંડના વિકાસને ચલાવે છે.
એકદમ સાચું કહ્યું. પુસ્તક આપણને કેટલાક મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવામાં મદદ કરે છે, જેમ કે આ ગેલેક્સીઓ છે શું, તેઓ ક્યાંથી આવી, તેમનું જીવન કેવું હોય છે, અને અંતે આ અબજો ગેલેક્સીઓના મહાસાગરમાં આપણી પોતાની આકાશગંગા, આપણો સૂર્ય, આપણી પૃથ્વી એ ક્યાં ઊભી છે.
હા, આપણું સ્થાન ક્યાં છે.
લેખક આધુનિક એસ્ટ્રોફિઝિક્સના જટિલ ખ્યાલોને ખૂબ જ સહજતાથી રજૂ કરે છે.
પુસ્તકની શરૂઆત ઇતિહાસથી થાય છે. એક સમય હતો બહુ દૂર નહીં, ખાલી 50 વર્ષ પહેલાં, જ્યારે આપણે માનતા હતા કે આખું બ્રહ્માંડ એટલે બસ આપણી પોતાની આકાશગંગા, મિલ્કી વે.
હા, એવું જ મનાતું.
આકાશમાં દેખાતા ધૂંધળા ધબ્બા જેને નેબ્યુલા કહેવાતા તે આપણી ગેલેક્સીનો જ ભાગ મનાતા હતા.
પણ પછી આવે છે એડવિન હબલની ક્રાંતિકારી શોધ. 1920ના દાયકામાં તેમણે સાબિત કર્યું કે આ નેબ્યુલા ખરેખર તો આપણી ગેલેક્સીની બહાર લાખો પ્રકાશવર્ષ દૂર આવેલા સ્વતંત્ર ટાપુ બ્રહ્માંડો છે.
ટાપુ બ્રહ્માંડો.
હા, અબજો તારાઓ ધરાવતી પોતાની અલગ ગેલેક્સીઓ. આ એક જ ક્ષણમાં બ્રહ્માંડ વિશેની આપણી કલ્પના અનંત ગણી વિસ્તરી ગઈ. પુસ્તક આ રોમાંચક સફરને એકદમ જીવંત કરે છે.
ત્યાંથી આગળ વધીને પુસ્તક ગેલેક્સીની અંદરની દુનિયામાં ડોક્યું કરાવે છે. તેના ઘટકો કયા છે? તારાઓ તો છે જ, જે પ્રકાશ અને જીવન માટે જરૂરી તત્વો બનાવે છે. તારાઓ વચ્ચેનો ગેસ અને ધૂળ જે નવા તારાઓના જન્મ માટેનો કાચો માલ છે.
અને પેલું કેન્દ્રમાં રહેલું મહાકાય બ્લેક હોલ, જેનું ગુરુત્વાકર્ષણ આખી ગેલેક્સીને પ્રભાવિત કરે છે.
અને હા, પેલું અદૃશ્ય પણ સર્વવ્યાપી ઘટક ડાર્ક મેટર. પુસ્તક સમજાવે છે કે આપણે જે જોઈએ છીએ ને તેના કરતાં ઘણું વધારે દ્રવ્ય ગેલેક્સીઓમાં છુપાયેલું છે, જે ગેલેક્સીઓને એક સાથે પકડી રાખે છે.
ઓ,
તે ગેલેક્સીઓના જુદા જુદા આકારો, પેલી સુંદર સર્પાકાર, વૃદ્ધ લંબગોળ અને અસ્તવ્યસ્ત અનિયમિત અને તેમના જીવનચક્રની પણ વાત કરે છે. ગેલેક્સીઓ જન્મે છે, ટકરાઈ જાય છે, એકબીજામાં ભળી જાય છે અને સમય જતાં બદલાય છે. અને અંતે પુસ્તક આપણને ઝૂમ આઉટ કરીને બ્રહ્માંડનું વિશાળ ચિત્ર બતાવે છે. ગેલેક્સીઓ આમ તેમ વિખરાયેલી નથી, પણ એક વિશાળ કોસ્મિક વેબ, જાણે કરોડિયાના જાળા જેવી રચનામાં ગોઠવાયેલી છે.
કોસ્મિક વેબ,
હા. અને આ બધું કેવી રીતે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી જેવા રહસ્યમય બળો દ્વારા નિયંત્રિત થાય છે તેની ચર્ચા કરે છે. ખરેખર આ પુસ્તક તો બ્રહ્માંડની એક સંપૂર્ણ બાયોગ્રાફી જેવું લાગે છે.
બરાબર કહ્યું.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડી વધુ વિગતે વાત કરીએ. પેલી ઐતિહાસિક શોધવાળી વાત મને તો બહુ જ રસપ્રદ લાગી. કેવી રીતે આપણી સમજ બદલાઈ ગઈ. 1920માં ગ્રેટ ડિબેટ.
હા, ગ્રેટ ડિબેટ.
શું પેલી સર્પાકાર નેબ્યુલા આપણી જ ગેલેક્સીમાં છે કે દૂર? આ ખરેખર બ્રહ્માંડના નકશાનો સવાલ હતો.
અને પછી એડવિન હબલનું કામ. તેમણે એન્ડ્રોમેડા નેબ્યુલામાં સેફિડ વેરિયેબલ નામના ખાસ પ્રકારના તારાઓનો અભ્યાસ કર્યો. આ તારાઓની ખાસિયત શું છે ખબર છે?
શું?
તેમની ચમકમાં નિયમિત વધઘટ થાય છે, અને આ વધઘટનો સમયગાળો એટલે કે પલ્સેશન પીરિયડ તેમની સાચી તેજસ્વીતા સાથે સીધો જોડાયેલો છે, જાણે બ્રહ્માંડના પોતાના માઇલસ્ટોન કે દીવાદાંડી.
અચ્છા, એટલે કે જો તમે એ તારો કેટલી ઝડપથી ઝબકે છે તે માપી લો તો તમે જાણી શકો કે તે ખરેખર કેટલો તેજસ્વી છે, અને પછી તેની દેખીતી તેજસ્વીતા સાથે સરખાવીને તેનું અંતર ગણી શકાય. વાહ,
બરાબર, એકદમ પરફેક્ટ. અને આ જ પદ્ધતિ વાપરીને હબલે ગણ્યું કે એન્ડ્રોમેડા લગભગ 10 લાખ પ્રકાશ વર્ષ દૂર છે.
10 લાખ પ્રકાશ વર્ષ?
હા, તે સમયે મનાતી આપણી આકાશગંગાની સાઈઝ કરતાં ઘણું દૂર કહેવાય. આ એક ગણતરીએ સાબિત કરી દીધું કે આપણું બ્રહ્માંડ ફક્ત આપણી ગેલેક્સી નથી, પણ આવી અસંખ્ય ગેલેક્સીઓથી ભરેલું છે. આ ખરેખર અકલ્પનીય શોધ હતી, જેણે ખગોળ વિજ્ઞાનનો ચહેરો જ બદલી નાખ્યો.
તો હબલે સાબિત કર્યું કે આ દૂરના વિશ્વ દ્વીપો છે, પણ આ દ્વીપો અંદરથી કેવા દેખાય છે? પુસ્તક તેના ઘટકોની વાત કરે છે. તારાઓ તો છે જ જે પ્રકાશ અને ગરમી આપે છે, પણ બીજું શું છે અંદર?
બીજો મહત્વનો ઘટક છે ઇન્ટરસ્ટેલર મીડિયમ, ISM, એટલે કે તારાઓ વચ્ચેની ખાલી જગ્યામાં રહેલો ગેસ અને ધૂળ. આ કોઈ ખાલી પો નથી, ઓકે?
ના ના,
પણ નવા તારાઓના જન્મ માટેનો નર્સરી વિસ્તાર છે, મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ ગેસ સાથે ભારે તત્વોની ધૂળ જે જૂના તારાઓમાંથી આવી હોય છે.
અને લગભગ દરેક મોટી ગેલેક્સીના કેન્દ્રમાં પેલો રાક્ષસી પદાર્થ સુપર મેસિવ બ્લેક હોલ, SMBH,
જેનું દળ આપણા સૂર્ય કરતાં લાખો કે અબજો ગણું વધારે.
મને હંમેશા સવાલ થતો કે આ બ્લેક હોલનું કામ શું? ફક્ત બધું ગળી જવાનું જ?
ના, એટલું જ નહીં, તેનું ગુરુત્વાકર્ષણ કેન્દ્રની આસપાસના તારાઓની ગતિને નિયંત્રિત કરે છે, અને જ્યારે તે આસપાસનો ગેસ ખાય છે ને ત્યારે તેમાંથી પ્રચંડ ઉર્જા અને રેડિયેશન ફેંકાય છે, જેને આપણે ક્વોઝાર તરીકે જોઈએ છીએ.
ક્વોઝાર?
આ ઉર્જા એટલી બધી હોઈ શકે કે તે આખી ગેલેક્સીમાં નવા તારાઓ બનવાની પ્રક્રિયાને ધીમી પાડી દે અથવા રોકી પણ દે, એટલે તે ગેલેક્સીના વિકાસમાં એક નિયંત્રકની ભૂમિકા પણ ભજવે છે.
વાહ, પણ આ બધા દૃશ્યમાન ઘટકો કરતાં પણ વધારે પ્રભાવી કંઈક બીજું છે ખરું ને? બેલું ડાર્ક મેટર. પુસ્તક વેરા રૂબિનના કામનો ઉલ્લેખ કરે છે.
હા, વેરા રૂબિન 1970ના દાયકામાં તેમણે અને તેમના સાથીઓએ જોયું કે ગેલેક્સીના બહારના ભાગમાં આવેલા તારાઓ અપેક્ષા કરતાં ઘણી વધુ ઝડપથી ભ્રમણ કરી રહ્યા હતા.
એટલે કે વધુ સ્પીડથી?
હા, ફક્ત દેખાતા તારાઓ અને ગેસના ગુરુત્વાકર્ષણથી તો આ તારાઓ ગેલેક્સીમાંથી ફેંકાઈ જવા જોઈએ. આ સમસ્યાનો એક જ ઉકેલ હતો. ગેલેક્સીઓ એક વિશાળ અદૃશ્ય પ્રભામંડળ, હેલો, માં જડાયેલી છે, જે વધારાનું ગુરુત્વાકર્ષણ પૂરું પાડે છે, આ અદ્રશ્ય પદાર્થને જ આપણે ડાર્ક મેટર કહીએ છીએ.
અને આ ડાર્ક મેટર કેટલું છે, મતલબ કેટલા પ્રમાણમાં?
આપણે જે જોઈએ છીએ, તારા, ગ્રહ, ગેસ, ધૂળ, તે બધું મળીને બ્રહ્માંડના કુલ દ્રવ્ય ઉર્જાના ફક્ત 5% જેટલું જ છે.
ફક્ત 5%?
હા, ફક્ત 5%. બીજું લગભગ 25% ડાર્ક મેટર છે, અને બાકીનું 70% તો આડી ડાર્ક એનર્જી નામનું બીજું રહસ્ય છે.
ઓ બાપરે.
એટલે કે 95% બ્રહ્માંડ આપણા માટે અદ્રશ્ય અને અજાણ્યું છે. આ ખરેખર નમ્ર કરી દે તેવી હકીકત છે. પુસ્તક કહે છે તેમ, દૃશ્યમાન બ્રહ્માંડ કોસ્મિક આઈસબર્ગની ટોચ માત્ર છે.
આ તો અદ્ભુત વાત છે. હવે ગેલેક્સીઓના પ્રકારો વિશે શું? પુસ્તકમાં હબલના ટ્યુનિંગ ફોર્ક ડાયાગ્રામની વાત છે.
હા, હબલે ગેલેક્સીઓને તેમના દેખાવના આધારે વર્ગીકૃત કરી. મુખ્યત્વે 2 પ્રકાર છે, સર્પાકાર સ્પાઇરલ અને લંબગોળ એલિપ્ટિકલ. આપણી આકાશગંગા અને એન્ડ્રોમેડા સર્પાકાર ગેલેક્સીઓ છે. તેમની પાસે સુંદર ભુજાઓ હોય છે.
હા, પેલી ગોળ ફરતી ભુજાઓ.
પુસ્તક સમજાવે છે કે આ ભુજાઓ કોઈ નક્કર વસ્તુ નથી, પણ ઘનતા તરંગો છે, જાણે કોસ્મિક ટ્રાફિક જામ.
કોસ્મિક ટ્રાફિક જામ એ કેવી રીતે, જરા સમજાવશો?
ચોક્કસ. કલ્પના કરો કે હાઈવે પર ધીમો ચાલતો ટ્રાફિક જામ છે. ગાડીઓ તેમાં પ્રવેશે છે, ધીમી પડે છે અને પછી બહાર નીકળી જાય છે, બરાબર?
હા.
જામ પોતે ત્યાં જ રહે છે, પણ ગાડીઓ બદલાતી રહે છે. તેવી જ રીતે ગેલેક્સીની ભુજાઓ એવા વિસ્તારો છે જ્યાં ગેસ અને તારાઓ પસાર થતા થોડા સમય માટે એકઠા થાય છે અને સંકોચાય છે. આ સંકોચનને કારણે ત્યાં નવા તેજસ્વી ગરમ વાદળી તારાઓ બને છે, એટલે જ ભુજાઓ આટલી ચમકતી દેખાય છે.
શું સુંદર રૂપક છે, ખરેખર સરસ રીતે સમજાવ્યું. અને લંબગોળ ગેલેક્સીઓ એ કેવી હોય?
લંબગોળ ગેલેક્સીઓ મોટે ભાગે વૃદ્ધ તારાઓથી બનેલી હોય છે. તે ગોળાકાર કે અંડાકાર હોય છે અને તેમાં ગેસ અને ધૂળ બહુ ઓછી હોય છે, એટલે તેમાં નવા તારાઓ બનતા નથી. તે શાંત, સ્થિર જેવી લાગે છે.
અચ્છા.
ઘણીવાર તે 2 કે વધુ સર્પાકાર ગેલેક્સીઓના ટકરાવાથી અને ભળી જવાથી બને છે. અને હા, અનિયમિત ગેલેક્સીઓ પણ હોય છે જેમનો કોઈ નિશ્ચિત આકાર નથી હોતો. ઘણીવાર બીજી ગેલેક્સી સાથેની ટક્કરનું પરિણામ હોય છે.
અને આ ગેલેક્સીઓ બને છે કેવી રીતે? શું તે શરૂઆતથી જ આવી હતી કે પછી બને છે?
ના, શરૂઆતથી નહીં. પુસ્તક પદાનુક્રમિક મોડેલ સમજાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો ગેલેક્સીઓ નીચેથી ઉપર બને છે.
નીચેથી ઉપર?
હા, બિગ બેંગ પછી બ્રહ્માંડમાં દ્રવ્યની ઘનતામાં સૂક્ષ્મ તફાવત હતા. ડાર્ક મેટરના જે વિસ્તારો થોડા વધુ ઘન હતા, તેમણે ગુરુત્વાકર્ષણથી સામાન્ય ગેસ એટલે કે હાઇડ્રોજન, હિલિયમને ખેંચવાનું શરૂ કર્યું. જાણે ગુરુત્વાકર્ષણના નાના બીજ રોપાયા હોય એવું ને?
બરાબર, એવું જ સમજો. આ ગેસ ઠંડો પડીને પ્રથમ તારાઓ અને નાની પ્રોટો ગેલેક્સીઓ બનાવી, પછી સમય જતાં આ નાની ગેલેક્સીઓ એકબીજા સાથે ટકરાઈ અને ભળી ગઈ, જેનાથી મોટી ગેલેક્સીઓ બની. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે.
આજે પણ?
હા. પુસ્તક આને ગેલેક્ટિક કેનિબલિઝમ, ગેલેક્ટિક નરભક્ષણ જેવો શબ્દ વાપરે છે. મોટી ગેલેક્સીઓ નાનીને ખાઈ જાય છે.
ઓહો, ગેલેક્ટિક કેનિબલિઝમ એટલે આપણી પોતાની આકાશગંગા પણ આવી જ રીતે બની હશે અને તે હજુ પણ વધી રહી છે.
હા, ચોક્કસ. આપણી આકાશગંગાએ તેના જીનનકાળમાં ઘણી નાની ગેલેક્સીઓને પોતાની અંદર સમાવી લીધી છે, અને ભવિષ્યમાં પુસ્તક એક રોમાંચક ભવિષ્યવાણી કરે છે.
શું?
આપણી આકાશગંગા અને આપણી પાડોશી એન્ડ્રોમેડા ગેલેક્સી એકબીજા તરફ ધસી રહી છે, અને લગભગ 4.5 અબજ વર્ષ પછી તેમની ભીષણ ટક્કર થશે.
શું વાત કરો છો? ટક્કર? શું આપણા સૂર્ય અને ગ્રહોનો નાશ થશે? આપણું શું થશે?
સંભવતઃ નહીં, ચિંતા જેવું નથી. ગેલેક્સીઓ ભલે મોટી દેખાય, પણ તારાઓ વચ્ચેનું અંતર ઘણું વિશાળ હોય છે.
હા, એ તો છે.
એટલે 2 તારાઓ સીધા ટકરાય તેની સંભાવના ખૂબ ઓછી છે, પણ બંને ગેલેક્સીઓનું માળખું તૂટી જશે, ગુરુત્વાકર્ષણ બધું ખેંચી નાખશે અને અંતે બંને મળીને એક વિશાળ લંબગોળ ગેલેક્સી બનાવશે. વૈજ્ઞાનિકોએ તેને મજાકમાં મિલ્કોમેડા નામ પણ આપ્યું છે.
મિલ્કોમેડા? વાહ, આ તો ફિલ્મી લાગે છે. અને આ બધી ગેલેક્સીઓ બ્રહ્માંડમાં કઈ રીતે ગોઠવાયેલી છે, એમ જ આમ તેમ વિખરાયેલી છે?
ના, એમ પણ નથી. તે પણ રસપ્રદ છે. ગેલેક્સીઓ એકલી નથી હોતી. આપણી આકાશગંગા લગભગ 50-60 ગેલેક્સીઓના લોકલ ગ્રુપ નામના સમૂહનો ભાગ છે.
લોકલ ગ્રુપ?
હા, આવા ગ્રુપ મળીને મોટા ક્લસ્ટર બનાવે છે, જેમ કે નજીકનું વિર્ગો ક્લસ્ટર. અને ક્લસ્ટર મળીને સુપર ક્લસ્ટર બનાવે છે, આપણું લાનિયાકિયા સુપર ક્લસ્ટર, જેમાં લાખો ગેલેક્સીઓ છે. આ બધું મળીને એક જાળી જેવી રચના બનાવે છે, પેલું કોસ્મિક વેબ.
હા, તમે પહેલા કહ્યું હતું કોસ્મિક વેબ.
લાંબા તાંતણા ફિલામેન્ટ્સ પર ગેલેક્સીઓ અને ક્લસ્ટર હોય છે, અને તેમની વચ્ચે વિશાળ ખાલી જગ્યાઓ, વોઇડ્સ હોય છે. આ રચના ડાર્ક મેટરના પ્રારંભિક વિતરણનું પરિણામ છે.
અને આ બધાની પાછળ પેલી ડાર્ક એનર્જી શું ભૂમિકા ભજવે છે, એનું શું કામ છે?
ડાર્ક એનર્જી એ બ્રહ્માંડના વિસ્તરણને વેગ આપી રહી છે. એ ગુરુત્વાકર્ષણથી વિપરીત કામ કરે છે. ગેલેક્સીઓને એકબીજાથી દૂર ધકેલી રહી છે.
દૂર ધકેલે છે?
હા. અને આ પ્રવેગ એટલો વધી રહ્યો છે કે ભવિષ્યમાં દૂરની ગેલેક્સીઓ આપણાથી પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપથી દૂર જતી રહેશે, અને આપણે તેમને ક્યારેય નહીં જોઈ શકીએ.
ક્યારેય નહીં?
ક્યારેય નહીં. બ્રહ્માંડ વધુ ને વધુ ખાલી અને અંધકારમય બનતું જશે. આ થોડો ઉદાસ વિચાર છે, પણ વિજ્ઞાન આપણને આ શક્યતા તરફ ઇશારો કરે છે.
વિચારવા જેવું છે. આ બધી ચર્ચા પરથી પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય? મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે કશું જ સ્થિર નથી. બ્રહ્માંડ સતત બદલાઈ રહ્યું છે. ગેલેક્સીઓ જન્મે છે, ટકરાય છે, વિકસે છે. આ ગતિશીલતાનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. આપણા જીવનમાં પણ પરિવર્તન અનિવાર્ય છે, નહીં?
ચોક્કસ. બીજો સંદેશ છે માપ અને દૃષ્ટિકોણનું મહત્ત્વ. જ્યારે આપણે અબજો પ્રકાશવર્ષ અને અબજો વર્ષોના સ્કેલ પર વિચારીએ છીએ, ત્યારે આપણી રોજિંદી ચિંતાઓ અને અહંકાર ખરેખર કેટલા નાના લાગે છે.
સાચી વાત છે.
આ એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા અને શાંતિ આપે છે. કદાચ આપણે આપણી સમસ્યાઓને આ કોસ્મિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોવી જોઈએ ક્યારેક.
ત્રીજો મુદ્દો પેલો ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીવાળો, અદૃશ્યનું વર્ચસ્વ. આપણે જે દુનિયા જોઈએ છીએ તે વાસ્તવિકતાનો માત્ર 5% હિસ્સો છે. આ યાદ અપાવે છે કે આપણી ઇન્દ્રિયો અને સમજની મર્યાદાઓ છે. ઘણું બધું એવું છે જે આપણે જાણતા નથી, અને તે જાણવાની જિજ્ઞાસા જ વિજ્ઞાનને આગળ ધપાવે છે.
ચોથું, હું તેને ગેલેક્ટિક ઇકોલોજી કહીશ. જેમ પૃથ્વી પર જીવસૃષ્ટિ એકબીજા પર આધારિત છે, તેમ ગેલેક્સીઓ પણ એકબીજા સાથે ગુરુત્વાકર્ષણથી જોડાયેલી છે, ટકરાય છે, ગેસની આપલે કરે છે. આ બ્રહ્માંડ એક બીજા સાથે જોડાયેલું એક તંત્ર છે.
ઇકોલોજી?
હા. આ આપણને પૃથ્વીના પર્યાવરણ કે સમાજ જેવી જટિલ સિસ્ટમ્સને સમજવામાં પણ મદદ કરી શકે છે, જ્યાં દરેક ક્રિયાની અસર બીજે ક્યાંક પડે છે.
અને પાંચમો સંદેશ જે મને ખૂબ ગમ્યો તે છે વિજ્ઞાનની પ્રક્રિયા વિશે. હબલ હોય કે વેરા રૂબિન, તેમની વાર્તાઓ બતાવે છે કે જ્ઞાન કેવી રીતે જિજ્ઞાસા, સખત મહેનત, તકનીકી વિકાસ અને જૂના વિચારોને પડકારવાની હિંમતથી મળે છે.
બરાબર.
વિજ્ઞાન કોઈ જાદુ નથી, પણ પુરાવા અને તર્ક પર આધારિત માનવીય પ્રયાસ છે. આ વૈજ્ઞાનિક અભિગમ આપણે સૌ જીવનમાં અપનાવી શકીએ.
પુસ્તકમાં કેટલાક વિચારો ખરેખર મનમાં છાપાઈ જાય તેવા છે. સીધા અવતરણો નહીં કહીએ, પણ કેટલાક મુખ્ય વિચારો જોઈએ તો.
હા, ચોક્કસ. પહેલો, દૂરબીન એક ટાઈમ મશીન છે. આ કેટલું સાચું છે. પ્રકાશને આપણા સુધી પહોંચતા સમય લાગે છે, એટલે જ્યારે આપણે લાખો પ્રકાશ વર્ષ દૂરની ગેલેક્સી જોઈએ છીએ, ત્યારે આપણે તેને લાખો વર્ષ પહેલા જેવી હતી તેવી જોઈએ છીએ.
બરાબર. ભૂતકાળમાં જોઈ રહ્યા છીએ.
જેમ વધુ દૂર જોઈએ તેમ ભૂતકાળમાં ડોક્યુ કરીએ. ખગોળશાસ્ત્ર ખરેખર ઇતિહાસનું વિજ્ઞાન છે.
બીજો, સર્પાકાર ભુજાઓ કોસ્મિક ટ્રાફિક જામ છે. આ રૂપક કેટલું સચોટ છે તે સમજાવે છે કે ભુજાઓ સ્થિર નથી, પણ ઘનતાના ક્ષેત્રો છે જ્યાં તારાઓ અને ગેસ પસાર થતાં નવા તારાઓનો જન્મ થાય છે. જટિલ ખ્યાલને કેટલો સરળ બનાવી દીધો.
ત્રીજો, દૃશ્યમાન બ્રહ્માંડ કોસ્મિક આઇસબર્ગની ટોચ માત્ર છે. આ ફરીથી ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીના પ્રભુત્વ પર ભાર મૂકે છે. જે દેખાય છે તે ખૂબ ઓછું છે. મોટાભાગની વાસ્તવિકતા અદૃશ્ય છે, પણ તેનો પ્રભાવ પ્રચંડ છે.
સાચી વાત. આપણી વાસ્તવિકતાની ધારણાને જ આ વિચાર પડકારે છે.
ચોથો, ગેલેક્સીઓ કોસ્મિક નરભક્ષણ દ્વારા વૃદ્ધિ પામે છે.
હા, પેલું કેનિબલિઝમ.
આ શબ્દો કદાચ થોડા આક્રમક લાગે, પણ તે ગેલેક્સીઓના વિલિનીકરણની પ્રક્રિયાને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. આ ટક્કર અને વિલિનીકરણ વિનાશક લાગે, પણ તે જ બ્રહ્માંડમાં મોટી અને વધુ જટિલ રચનાઓ બનાવવાનો માર્ગ છે.
અને પાંચમો, જે હંમેશા મારા મનને સ્પર્શી જાય છે, આપણે સૌ તારાઓની ધૂળ છીએ.
સ્ટારડસ્ટ.
હા, આપણા શરીરમાં રહેલું કાર્બન, ઓક્સિજન, લોખંડ, હાઇડ્રોજન અને હિલિયમ સિવાયના લગભગ બધા જ તત્વો અબજો વર્ષો પહેલાં દૂરની ગેલેક્સીઓમાં તારાઓના કેન્દ્રમાં બન્યા હતા અને સુપરનોવા વિસ્ફોટથી ફેલાયા હતા.
અદ્ભુત.
આ વિચાર આપણને સીધા જ બ્રહ્માંડના ઇતિહાસ સાથે જોડે છે. આપણે ખરેખર કોસ્મિક કનેક્શન ધરાવીએ છીએ. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે, શું ફાયદો?
હા, પ્રેક્ટિકલ એપ્લિકેશન શું?
પ્રથમ તો તે નમ્રતા શીખવે છે. જ્યારે ખબર પડે કે 95% બ્રહ્માંડ અજાણ્યું છે, ત્યારે હું બધું જ જાણું છું એવો ભાવ એ ઓગળી જાય છે. આ સ્વીકાર ભાવના કદાચ અન્ય મતભેદો ઉકેલવામાં પણ મદદરૂપ થઈ શકે.
બીજું, તે લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ કેળવે છે. કોસ્મિક સમયના વિશાળ પટ સામે આપણી ચિંતાઓ ક્ષણિક લાગે છે. કદાચ નાની નાની વાતોમાં ઉલજવાને બદલે જે ખરેખર મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે.
બરાબર.
કદાચ આપણને આપણા શહેર કે દેશના ભવિષ્ય વિશે વધુ લાંબા ગાળે વિચારવા પ્રેરે.
ત્રીજું, તે વૈજ્ઞાનિક વિચારસરણીનું મહત્વ સમજાવે છે. પુરાવા જુઓ, તર્ક વાપરો, પ્રશ્નો પૂછો અને જરૂર પડીએ જૂની માન્યતાઓ બદલવા તૈયાર રહો. આ અભિગમ ફક્ત વિજ્ઞાનમાં જ નહીં, પણ વ્યવસાય, શિક્ષણ અને અંગત નિર્ણયો લેવામાં પણ ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને ખોટી માહિતીના આ જમાનામાં તો આ કૌશલ્ય વધુ જરૂરી બન્યું છે.
ચોથું, ઓવરવ્યૂ ઇફેક્ટ. જેમ અવકાશયાત્રીઓ પૃથ્વીને ઉપરથી જોઈને સરહદો ભૂલી જાય છે અને માનવતાની એકતા અનુભવે છે.
હા, પેલો ઓવરવ્યૂ ઇફેક્ટ.
તેમ બ્રહ્માંડની વિશાળતા અને તેમાં આપણી પૃથ્વીની વિશિષ્ટતા સમજાય ત્યારે કદાચ આપણને આપણા ગ્રહ પ્રત્યે વધુ પ્રેમ અને જવાબદારીનો અહેસાસ થાય. આપણું આ ઘર કેટલું કિંમતી અને નાજુક છે.
અને છેલ્લે, ગેલેક્સી એક જટિલ સિસ્ટમ છે. તારા, ગેસ, બ્લેક હોલ, ડાર્ક મેટર બધું એકબીજા સાથે જોડાયેલું છે. તેને સમજવાથી આપણને આપણી આસપાસની અન્ય જટિલ સિસ્ટમ્સ જેમ કે પર્યાવરણ, અર્થતંત્ર, આપણો સમાજને સમજવામાં મદદ મળી શકે છે. તે આપણને શીખવે છે કે ક્રિયાઓ અને પરિણામો હંમેશા સીધા અને સરળ નથી હોતા. ઘણીવાર છુપાયેલા જોડાણો હોય છે.
હમ, ખૂબ સરસ મુદ્દાઓ છે. આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે બ્રહ્માંડ કેટલું જીવંત અને ગતિશીલ છે. રાત્રિનું આકાશ ભલે શાંત અને સ્થિર દેખાય, પણ વાસ્તવમાં ત્યાં સતત નાટક ચાલી રહ્યું છે. તારાઓ જન્મી રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે, ગેલેક્સીઓ ટકરાઈ રહી છે. પરિવર્તન એ જ બ્રહ્માંડનો નિયમ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ અદ્રશ્યની શક્તિ છે. પેલું ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી, તે આપણને યાદ અપાવે છે કે વાસ્તવિકતા આપણી ઇન્દ્રિયોની પકડ કરતાં ઘણી વિશાળ અને ઊંડી છે, અને વિજ્ઞાન એ સાધન છે જે આપણને તે અદ્રશ્ય વાસ્તવિકતાની નજીક લઈ જાય છે. આ પુસ્તકની ખૂબી એ છે કે તે આ ઊંડા અને જટિલ વિજ્ઞાનને આટલી સહજતા અને રોમાંચક રીતે રજૂ કરે છે.
ખરેખર ડૉક્ટર ગ્રોરનું પુસ્તક આપણને બ્રહ્માંડનો એક અદ્ભુત નકશો આપે છે, જે આપણને બતાવે છે કે આપણે એક વિશાળ, વિકસતા અને મોટાભાગે અદ્રશ્ય એવા કોસ્મિક માળખાનો ભાગ છીએ. તે વિજ્ઞાનની સિદ્ધિઓ અને તેની સીમાઓ બંને દર્શાવે છે અને આપણી જિજ્ઞાસાને વધુ પ્રજ્વલિત કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.